તારીખ 14/11/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 602
શ્રીમદ રાજચંદ્ર વચન આપતા ચોપડના પત્રમાં નમસ્કાર વચનો છે. 4:02 થઈ ગયા સવારે. ત્રીજું, જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહે છે. સત્પુરુષોએ એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે મુમુક્ષુએ ને સદગુરુની ભક્તિ હોવી ઘટે છે. એ વિના, ભક્તિ વિના કોઈને સીધું જ્ઞાન ચડે, શાસ્ત્ર વાંચીને કે ગુરુનું પ્રવચન સાંભળીને ભક્તિ વિના જ્ઞાન ચડે એ તો બની શકે. તો એ વાતનું નિરૂપણ જે કર્યું છે એ નિરૂપણ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કર્યું છે, એની પાછળ બીજો કોઈ હેતુ નથી. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, એ ભક્તિમાં અંડરલાઈન શું છે? ભક્તિ કરવી એ તો એક આઉટલાઈન થઈ ગઈ. અંદરનો આશય શું છે? કે આશય એ છે કે સદગુરુના આત્મામાં જે આત્મા આત્મિક પુરુષાર્થ છે, આત્મભાવો છે, એ એમની અંતરંગ ચેષ્ટા છે, એ આત્માની ચેષ્ટા છે. શરીરની ચેષ્ટા એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, એ નહીં. આત્માની ચેષ્ટા વિશે વૃત્તિ રહે, વૃત્તિ રહે એટલે ચિત્ત રહે, ભક્તિ પ્રાપ્ત થવાથી. ભક્તિ પ્રાપ્ત ન થાય તો બુદ્ધિવાળાનું ઉઘાડ જ્ઞાન કામ કરશે એમ ન કહ્યું. કોઈ ઘણો બુદ્ધિશાળી માણસ હોય અને એ જ્ઞાની પુરુષના પરિચયમાં આવે એટલે એને જ્ઞાની પુરુષને આત્માની ચેષ્ટા, આત્માનો પુરુષાર્થ સમજાય એવું બનવા જોગ નથી. ઓછા ઉઘાડવાળો જીવ હોય તો પણ જો એને ભક્તિ હોય તો એને સદગુરુના આત્માના અંતર પરિણમનની ચેષ્ટા એને પકડાય છે. પકડાય છે એટલું જ નહીં, એનું ચિત્ત ત્યાં જ રહે છે, પછી એટલું વજન આવે છે ત્યાં કે એનું મન ત્યાં ને ત્યાં લાગ્યું રહે, એની વૃત્તિ ત્યાં ને ત્યાં રહે. અને સત્પુરુષના અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને એને સત્પુરુષના અપૂર્વ ગુણો જ્ઞાનમાં આવે ત્યારે એની માનતા સમજાય, એનો પુરુષાર્થ સમજાય અને પોતાની લઘુતા સમજાય, એટલે સ્વચ્છંદ ન થાય. અને સહેજે આત્મબોધ થાય, આત્મજ્ઞાન સહેજે પ્રાપ્ત થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, ભક્તિનું નિરૂપણ કર્યું છે એની અંદર આ વાત રહેલી છે, આ રહસ્ય રહેલું છે. તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર. મેં બે જગ્યાએ નમસ્કાર કર્યા. એવી ભક્તિ જેને પ્રગટ થઈ છે કે જેના કારણે જ્ઞાની પુરુષની આત્માની ચેષ્ટા વિશે વૃત્તિ રહે, એના અપૂર્વ ગુણ એને દ્રષ્ટિગોચર થાય. એવી આત્મબોધના કારણભૂત એવી ભક્તિ, આ ભક્તિ કેવી છે? આત્મજ્ઞાનના કારણભૂત એવી આ ભક્તિ છે. એ ભક્તિને પણ નમસ્કાર કર્યા અને સત્પુરુષને પણ નમસ્કાર કર્યા. એકવાર નહીં પણ ત્રિકાળ નમસ્કાર કર્યા, ફરી ફરીને ત્રિકાળ નમસ્કાર કર્યા. સત્પુરુષને નમસ્કાર કર્યા એટલે આત્મજ્ઞાનને નમસ્કાર કર્યા, અને ભક્તિને નમસ્કાર કર્યા એટલે આત્મજ્ઞાનના કારણને નમસ્કાર કર્યા. કાર્યને નમસ્કાર કરે કે કારણને અવશ્ય અવશ્ય નમસ્કાર કરે છે, કેમ કે એને કાર્યનો સ્વીકાર કારણ પૂર્વક આવે છે. એને નમસ્કાર થઈ ગયા. એને છે ભક્તિ તો કઈ અધર લટકતી નથી, ભક્તિ માન્ય ભક્તિ છે. 751 પત્રમાં જેમ એમણે કહ્યું કે આ ત્રણેય સંકિત માન્ય કરવા યોગ્ય છે. વિતરાગોએ માન્ય કર્યા છે એટલે તમારે સર્વને પણ માન્ય કરવા યોગ્ય છે, સ્વીકાર કરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. તો ત્રીજું સંકેત તો આત્મજ્ઞાનનું છે, બીજા બે સંકેત એના કારણ છે, ત્રણેયની વાત લીધી છે. એટલે જે કાર્યને સ્વીકારે, સમ્યક દર્શનને સ્વીકારે અને સમ્યક દર્શનના કારણને કદાચ ન સ્વીકારે અણસમજણથી, તો એ ખરેખર સમ્યક દર્શનને યથાર્થપણે સ્વીકારતો નથી. જેને સમ્યક દર્શનને સ્વીકારવું તેને તેના કારણને પણ સ્વીકારવું, જેને સમ્યક દર્શનની ભક્તિ કરવી તેને તેના કારણને પણ ભક્તિ કરવી. આમ છે ને, તકલીફ ક્યાં થાય છે આ વિષયમાં? કે જેમ કોઈને સત્પુરુષના બાહ્ય ઉદયથી તકલીફ થાય છે અને સત્પુરુષને સમીપ આવી શકતો નથી, એમ સત્પુરુષના સમ્યક દર્શનના નું કારણ જેનામાં ઉત્પન્ન થયું છે એવો જે મુમુક્ષુ જીવ, એની પણ બાહ્ય પરિસ્થિતિ તો સારી નથી. જો સત્પુરુષને સારી નથી તો એની તો સારી હોય જ ક્યાંથી? એની ભક્તિ ક્યાંથી થાય? એનો સત્કાર ક્યાંથી થાય? આમ અહીંયા પણ ભૂલ થાય છે. જે સત્પુરુષમાં ભૂલ થાય છે એવી જ ભૂલ આ ભૂમિકામાં આવેલા મુમુક્ષુ પ્રત્યે પણ મુમુક્ષુને થાય છે. તો એ કાર્યને સ્વીકારે છે અને કારણને નથી સ્વીકારતો, એટલે એ સત્પુરુષને પણ યથાર્થપણે સ્વીકારતો નથી, કેમ કે એ તો કાર્ય થયું છે ત્યાં પર, કારણ તો અહીંયા રહ્યું છે. કાર્ય કારણનો સ્વીકાર સમજણ બરાબર હોય તો આવ્યા વિના રહે. સમજણ બરાબર નથી એનો અર્થ કે એને કાર્યનો સ્વીકાર પણ બરાબર નથી. આવું છે. They are sailing in the same boat. સમજે? એક ના અમે દોનો બેઠે હૈ તો પતા ચલ જાયગા. જૈસે આપ કોઈ રિસર્ચ કર રહે હો તો ટેકનિકલ સાઈડ ભી, ઉસી લાઈન પર કોઈ દૂસરા રિસર્ચ કર રહા હૈ और आपको चर्चा होगी तो पता चल जाएगा। तो जो बात मैं रिसर्च कर रहा हूँ वही रिसर्च इसका चल रहा है। प्रोसेस जो है ना वो सेम है, इसलिए पता चल जाएगा। बहुत जिज्ञासा होनी चाहिए इस विषय की। जिज्ञासा में खड़ा रहेगा तो गड़बड़ नहीं करेगा, लेकिन पूर्वग्रह में खड़ा रहेगा तो गड़बड़ हो जाएगा। इसलिए अपनी चर्चा में वो बात आती है, बहुत वजन से वो बात आ गई है कि कभी भी किसी मुमुक्षु के प्रति पूर्वग्रह नहीं रखना है कि ये ऐसा ही है, क्योंकि इसकी योग्यता पलट जाएगी, तुम्हारा पूर्वग्रह यूं का यूं रह जाएगा।
नहीं
वो सहज हो जाता है, सहज हो जाता है, सहज पता चल जाता है। भले वो फोकस सत्पुरुष पर होता है, हाईलाइट मतलब हाईलाइट सत्पुरुष पर आती है, लेकिन वो बात छिपी नहीं रहती। क्यों? इसका कारण है कि उसके जो सत्पुरुष प्रति की जो भक्ति है वो भक्ति भक्ति में फर्क पड़ जाता है। एक भक्ति सर्वार्पण बुद्धि से आती है, एक भक्ति कुछ रीजन रह के आती है, वो फर्क पड़ता है। जिसको सर्वार्पण बुद्धि से आती है उसको भेद बुद्धि नहीं रहती, तो वो फर्क पड़ जाता है। तो जिसको सर्वार्पणता आई वो भी जिसको सर्वार्पणता आएगी उसको उसका पता चलेगा। उसको प्रतिबंध क्यों छूट जाता है? सत्पुरुष की पहचान में कि पहले ही प्रतिबंध छूटता है, जैसे 416 में आया कि जिसको आरंभ परिग्रह कुटुंब परिवार के प्रति अधिक राग होता है उस सत्पुरुष को नहीं पहचानता। तो अधिक राग छूट गया तब तो पहचाना, तो उसको कुटुंब प्रतिबंध छूट गया, छूटा क्या नहीं छूटा। तो उस तरह से फर्क पड़ जाता है। प्रतिबंध छूटे वो तो संसार का परिभ्रमण का कारण से छूटने की बात है। संसार परिभ्रमण के तो दो ही कारण हैं, एक स्वच्छंद दूसरा प्रतिबंध। तो जिसका स्वच्छंद छूटा वो प्रतिबंध छोड़ने का पुरुषार्थ करता है, और सत्पुरुष की भक्ति में सहज छूटता है, वरना तो पसीना उतर जाए। हैं भक्ति में स्वच्छंद छूटा ना प्रतिबंध छूटा, इतना तो कहूं कि अपूर्व गुण दृष्टि गोचर थई अन्य स्वच्छंद मटे अने सहजे आत्मबोध थाय, अने आत्मज्ञान थवानु सहज भूमिका आवे छे, सहज ज बने छे। એમ જાણીને જે ભક્તિનું એટલે એવી ભક્તિનું જે નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરીને ત્રિકાળ નમસ્કાર, તો પહેલા બેમાં તો સત્પુરુષની કરુણા નિષ્કારણ કરુણાનો વિષય લીધો, ત્રીજામાં એમણે ભક્તિનો વિષય લીધો અને ભક્તિમાનનો પણ વિષય લીધો। ઉપરના જે બે વચનો છે, નિષ્કારણ કરુણા સત્પુરુષને લીધી પણ નિષ્કારણ ભક્તિ મોક્ષ ની હોવી જોઈએ. નિષ્કારણ કરુણા સત્પુરુષ ની લીધી છે. એમાંથી બીજો વિચાર આવ્યો છે કે નિષ્કારણ ભક્તિ મોક્ષ ની હોવી જોઈએ. તો ઓગ ભક્તિ મટી અને ઓળખાણ નો અવસર આવશે, નહીતર ઓગ ભક્તિ થી છૂટવાનું બીજું શું સાધન છે? નિષ્કારણ ભક્તિ નું ફળ બહુ મોટું છે. જે માર્ગાનુસારી પુરુષો થયા એ અન્ય મતમાં થયા, એ ઈશ્વરને માને છે. કબીર તો બે બાજુ હતા કે છે, એમના કોઈ માતા મુસ્લિમ હતા કે પિતા મુસ્લિમ હતા, બે માંથી એક હિન્દુ હતા ને એક મુસ્લિમ હતા. અને એમણે બે બાજુ ની વાતો લખી છે, એટલે કેટલીક વાતો એમને જે આપણે ઉર્દુ શબ્દો હોય છે કુરાનના ને બધા, એ શબ્દ પ્રયોગ પણ કર્યો છે. કદાચ કુરાન બુરાન વગેરે કોઈ વાંચ્યું હોય, અને હિન્દુ શાસ્ત્રોમાંથી એનો પણ શબ્દ પ્રયોગ કર્યો છે. હિન્દુ અને મુસલમાન બંને શાસ્ત્રોના શબ્દ પ્રયોગો એમની વાણીમાં જોવા મળે છે. હવે ઈશ્વર કેવા હોય એ કોઈને ખબર નથી, અલ્લાહ કેવા હોય એ કોઈને ખબર નથી. શું સામાન્ય જનને કોઈને ખબર નથી? આ તો સામાન્ય જનમાં હોય છે, પણ એટલી બધાને ખબર છે કે આપણા ભગવાન છે એ બધું જાણે છે. બધું જાણે છે એનો અર્થ સર્વજ્ઞ છે. જૈન સંપ્રદાયમાં જન્મેલા સામાન્ય મનુષ્યો પણ પોતાના જીનેન્દ્રને સર્વજ્ઞ માને છે. સર્વજ્ઞના સ્વરૂપને ક્યાં ખબર છે? બધાને ખબર છે સર્વજ્ઞના સ્વરૂપને, શ્વેતાંબર દિગંબર સ્થાનક પછી કોઈને કાંઈ ખબર નથી. અમારા 24 તીર્થંકર સર્વજ્ઞ હતા, તો પેલા કહે કે અમારા 24 ભગવાન છે સર્વજ્ઞ હતા, તો પેલા કે અમારા 24 પૈગંબરો છે સર્વજ્ઞ હતા. સર્વજ્ઞ એટલે બધું જાણતા હતા. આંકડો બધા 24 નો રાખ્યો છે, કે અહીંથી 24 ચાલી આવે છે ને, 24 એટલે આંકડો ન ફેરવો. શું ઓકે ઓકે બધા આપણા ભગવાન બધું જાણે છે એનો અર્થ કે સર્વજ્ઞ છે. ભલે સર્વજ્ઞના સ્વરૂપને કોઈ ત્રણ માંથી એક ન ઓળખતા હોય, જૈન કે અજૈન, પણ જો નિષ્કામ ભક્તિ કરે તો એનું ફળ બહુ મોટું છે. એ નિષ્કામ ભક્તિને લઈને સ્વીકાર્યા છે. નરસિંહ મહેતાને માર્ગાનુસારી કહેવાનું કારણ એ છે કે એ પોતે કાંઈ પણ શ્રીકૃષ્ણ પ્રત્યે યાચના કરતા નહોતા. એમના જીવન વૃતાંતમાં તો કૃષ્ણ ભગવાને ઘણા પરચા પૂર્યા, કુંવરબાઈના મામેરાથી માંડીને નાની મોટી ઘણી વાતો આવે છે કે એમના ઘરે વેવા આવ્યા, ઘરમાં શાક વઘારવા માટે તેલ નહોતું, એમને પત્નીનું નામ હતું માણેકબાઈ, જૂનાગઢમાં થઈ ગયા ને, હમણાં જ થઈ ગયા, તો લાંબો સમય નથી થયો. નરસિંહ મહેતાને ત્યાં હજી નરસિંહ મહેતાનો ચોરો છે, ત્યાં અમે જોઈ આવ્યા જે ચોરે બેસીને ભજન કરતા હતા. એટલે તપેલી પકડાવી માણેકબાઈએ, ઘરમાં તેલ નથી, આ મહેમાન આવ્યા તો શાક તો વઘારવું પડશે કે નહીં, આપણે તો બાફીને ખાઈ લઈએ ઘરમાં તેલ ન હોય તો, પણ મહેમાનને તો શાક વઘારીને દેવું જોઈએ ને, તેલ લઈ આવવું જોઈએ ને. નરસિંહ મહેતા નીકળ્યા, રસ્તામાં આવે ચોરો, ચોરે એમના બધા સાથીદારો ભક્તો બેઠા હોય ભજન કરવા, ને ભજન મંડળી બેઠી હોય એટલે એને તાન ચડે ભજનનો, એ ભાઈ જાય ભજન કરવા. તો પેલી પડી રહી એક કોર, મહેમાનને ભૂલી જાય, તેલ લેવા નીકળ્યા છીએ ભૂલી જાય, એની ભજનમાં લાગી જાય. પછી ભજનપુરનો ટાઈમ પૂરો થઈ જાય, જમવાનો ટાઈમ પૂરો થઈ જાય, પછી કરે આ હું તો તેલ લેવા નીકળ્યો હતો, શું થયું છે, મહેમાન જીમ્યા છે કે નહીં જીમ્યા હોય, શાક વગેર્યું છે કે નહીં વગેર્યું હોય, શું છે, માણેકભાઈ તો માણેકભાઈ તો આપણી ટાલ પાડી દેશે, હા રજા શું એટલે આપણો તો વારો આવી જશે. હા એટલે કોઈક ભક્તને સાનું માનું કે ભાઈ તું ઘરે જોયા તો ખરો, મારે ઘરે જવું કે ન જવું, બીક લાગે, ઠપકા બહુ સાંભળેલા, હા ઘરે ગયા તો તમારા ઘરે તો મહેમાન નથી ને બધું જમવાનું બધું પતી ગયું છે, કે એટલે કે જ્યાં ફરીને પૂછ્યા કે કંઈક ભૂલ તો નથી થઈ ને, એટલે કોઈ પૂછવા કે ભાઈ મહેમાન આવ્યા હતા ને જમવાનું બધું હતું ને શું થયું આ બધું, તો કેમ મહેતાજી તો તેલ લઈને આવી ગયા ને બધું પતી ગયું, બધું શાકે વધારે નાખ્યું ને મહેમાનને જમાડીને મોકલી દીધા, મહેતાજી આવ્યા હતા ને, હા મહેતાજી એટલે નરસિંહ મહેતા એને હું એને મહેતાજી કહેતી હશે, હા એટલે ઓલા સમજી ગયા કે ઠીક બધું એની વાત આવે છે, શું બહેનું શું ન બહેનું પછી ની વાત છે, પણ વાત એ બધી એવા એવા તો કેટલાય પ્રસંગો એમના જિંદગીમાં બહેના છે એમ કહે છે. એટલે સુભાગભાઈ એ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આવી રીતે ભગવાન પ્રજા પૂરે છે, તમે કઈ ચમત્કાર કરો ને, અમે તો દુઃખી 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 થઈ ગયા છે, એમની હાલે તો નરસિંહ મહેતા જેવી જ હતી, એટલે ના પાડી કે ના ભગવાન પ્રત્યે નરસિંહ મહેતાએ કદી યાચના નહોતી કરી, તો કે પણ પ્રજા પૂરે એનું શું થયું, તો કે એમની ઈચ્છા ઉપર વટ જઈને, જો કોઈ ભગવાને પ્રજા પૂર્યા હશે તો એમની ઈચ્છા ઉપર વટ જઈને, આ ભક્તની ઈચ્છાને ઉપર વટ જઈને, એમાં રહસ્ય શું છે કે નરસિંહ મહેતાની નિષ્કામ ભક્તિ હતી, જે મુદ્દો સમજવા જેવો છે એ એટલો જ છે, એની નિષ્કામ ભક્તિ હતી, અને નિષ્કામ ભક્તિ હતી માટે એમને તત્વની ગમ પડતી હતી, એટલે એમણે ગાયું શું કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, એ ક્યાંથી આવ્યું, નિષ્કામ ભક્તિમાંથી આવ્યું, શાસ્ત્ર કઈ વાંચ્યાનો, હું કરું હું કરું એ જ જ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતાને, એ કરતા બુદ્ધિ તોડી, એ કરતા બુદ્ધિનો ત્યાં અભાવ ઉતાર્યો, અને ઓલા પણ બહારમાં જે ક્રિયા છે એ ક્રિયાવાદીનો નિષેધ કર્યો, અને આત્મજ્ઞાનની ભાવના મૂકી ત્યાં, એ નિષ્કામ ભક્તિ જેની હોય એને જ્ઞાનીઓએ પણ આદર આપ્યો છે, એ વાત આ ષડદ્રષ્ટિ સમુચયમાં છે. એવી રીતે ઓગ સંજ્ઞાએ સર્વજ્ઞનો સ્વીકાર કરનાર પણ જો નિષ્કારણ ભક્તિમાં હોય તો એ સંસારને નથી ભક્તો, એમાંથી તત્વ સમજે છે, શા માટે એને આદર આપે છે જ્ઞાનીઓ. એ પોઈન્ટ બહુ સારો લીધો છે હરિભદ્રાચાર્ય કે એ જે સંસારને નથી ભક્તો, જે સંયોગોની યાચના કરે છે કે મને આમ મળે તો સારું, મને આમ મળે તો સારું, મને હું ધર્મ કરું તો ભગવાનને ભજું તો મને આ મળે તો સારું, આ મળે તો સારું, એ સંસારને ભજે છે, એ ભગવાનને નથી ભજતો, એટલે એ ભગવાનને પણ કુદેવ તરીકે લેનાર દેનાર સમજે છે કે આ ભગવાન મને આપશે, તો એને ભગવાનને રાગી માન્યા ને, એને વિતરાગી ન માન્યા, તો એના જે એને જે કલ્પેલા દેવ છે એ કુદેવ છે, અને એનું ભજન છે એ સંસારિક ભજન છે, એટલે એને એને સંસાર પરિભ્રમણ ફળશે, એની ભાવના પ્રમાણે એને સંસાર મળશે. હવે જે નિષ્કારણ ભક્તિ કરે છે એને સંસારમાંથી કંઈ જોતું નથી, એનો અર્થ કે એને મોક્ષ જોઈએ છે, એને સંસાર નથી જોઈતો, એનો અર્થ શું, નેગેટિવ સાઈડમાંથી પોઝિટિવ શું નીકળે છે, એને મોક્ષ જોઈએ છે, માટે એને આદર આપ્યો છે. એ મુક્તગામી જીવો છે. ત્યાં કેટલા ઊંડે નજર દોડાવી છે. એટલે અન્ય મતિઓ પ્રત્યે આખો કોન્સેપ્ટ બદલાઈ જાય છે કે અમે જૈન છીએ, બીજા અજૈન છે, એ કોન્સેપ્ટ નથી રહેતો. એને નિષ્કારણ કરવું નથી, નિષ્કારણ ભક્તિથી કોણ ભજે છે, એનો આદર કરો. કેમ કે એને સંસાર નથી જોતો. સંસાર નથી જોતો એ મોટી વાત છે. મોક્ષ જોઈએ છે એ મોટી વાત છે. સમયસારની અંદર અભવ્ય જીવ, એક બહુ કુનકુંદ આચાર્ય ગાથા લખી છે, એમાંથી આ કેટલું ઊંડાણ નીકળે છે કે અભવ્ય જીવ મોક્ષને સ્વીકારતો નથી. આત્માને સ્વીકારતો નથી એમ નથી લીધું. શું? અભવ્ય જીવ મોક્ષને નથી સ્વીકારતો એટલે એ સંસારને સ્વીકારે છે, માટે હંમેશા એનો સંસાર રહેશે. એ કદી મોક્ષને નહીં સ્વીકારે, એ સંસારને સ્વીકારશે ને સંસારમાં જ રખડશે. અભવ્યની વ્યાખ્યા સિમ્પટમ શું લીધું? અભવ્યનું સિમ્પટમ શું લીધું? મોક્ષને નથી સ્વીકારતો માટે તે અભવ્ય છે. તો અહીંયા માર્ગાનુસાર એને રિસ્પોન્સ કેમ આપ્યો, આદર કેમ કર્યો એનો? અન્ય મતમાં જૈનનો છે તો એ હિન્દુ મુસલમાન નથી જોતા, એ જૈન અજૈન નથી જોતા, એને કેમ આદર કરે છે, એનો સત્કાર કેમ કરે છે, એનો સ્વીકાર કેમ કરે છે? કે એને સંસાર નથી જોતો, એને મોક્ષ જોઈએ છે. મોક્ષ જોઈએ છે, સેમ લાઈન ઉપર આવી દેવાનો. એક દિવસે એ ચોખ્ખી લાઈન ઉપર આવી દેવાનો. એનું ભવિષ્ય વાંચ્યું, એનું હોનાર સારું છે એમ છે. એવું ઊંડી વાત છે બધી. આ તો નિષ્કારણ કરુણા છે ને, નિષ્કારણ ભક્તિનો વિષય યાદ આવ્યો. ના, ત્રણ ખંડ ધણી છે. બોલી હું એ તો એને વૃત્તિ જ નહોતી ને, એમને એ વૃત્તિ નહોતી. મોકલા ભલે, એને માગવાની વૃત્તિ હતી ને એટલે માગ્યું. શું? શ્રી કૃષ્ણ તો સમજી ગયા એની પોટલી જોઈને કે આ કેટલો દરિદ્ર માણસ છે. પાટલી તૂટલે કપડાની પોટલીમાં, કપડું ફાટલું એટલે શું કરે, બેવડું કરે. કપડાનો કટકો ફાટલો હોય નહીંતર તો ચોખા અંદરથી પડી જાય ને, એ બેવડું કરે ને પોટલી વાળે, પછી વાંધો ન આવે. હા, એટલા દરિદ્ર હતા. શું? દરિદ્ર એટલા બધા હતા. એ વાત છે. ક્યાં ત્રણ ખંડ નો ધણી વાસુદેવ શ્રી કૃષ્ણ, ક્યાં સુદામા ભેટી પીડ્યા એને જોઈને એવો પ્રેમ. પછી છેલ્લું કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. હવે આ એમણે પોતાના માટે લખ્યું છે. આ જે છેલ્લું નમસ્કાર વચન છે એ એમણે કોઈ સત્પુરુષે એમના ઉપર ઉપકાર કર્યો છે. શું? એટલે તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો, એ છેલ્લા શબ્દો છે આ પેરેગ્રાફના. તો કેમ નમસ્કાર કર્યો અને કેવો ઉપકાર કર્યો માટે નમસ્કાર કર્યો એ વાત એમણે કરી છે. કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એટલે અત્યારે મને કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી,
એ વાત પહેલા લખી નાખી. એટલા માટે લખે કે પાછળ એમને કેવળ જ્ઞાન થયું છે એ વાત લખવી છે. બે વાતમાં પરસ્પર વિરુદ્ધતા નથી. કેવળ જ્ઞાન થયું નથી ને કેવળ જ્ઞાન થયું છે, બે વાત લખશે. અપેક્ષા લખશે એની, કે કેવળ જ્ઞાન થયું છે આ અપેક્ષા છે ને નથી થયું. તો જે પ્રગટ કેવળ જ્ઞાન જે છે, જે 13મા ગુણ સ્થાને પ્રગટે, એ કઈ મને પ્રગટ્યું નથી. આ વચના વ્રતમાં ઘણા ભૂલ કરે છે કે જો એમને કેવળ જ્ઞાન હતું, પોતે લખ્યું છે કે અમને કેવળ જ્ઞાન થયું છે, કેવળ જ્ઞાન થયું છે એમ લખ્યું છે, માટે કેવળ જ્ઞાન હતું એમને, માટે 13મા ગુણ સ્થાને હતા, એમ કેટલાક લઈ લે છે. શું ત્યારે એમણે પહેલા સ્પષ્ટ કર્યું છે, જો સરખી રીતે વાંચે તો, કે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ તો થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે, જેના એટલે જે સત્પુરુષે ઉપકાર કર્યો, તે સત્પુરુષના વચનના વિચાર યોગે, એમના વચન થયા અને પોતાને વિચાર ચાલ્યો, એમના વચન અનુસાર વિચાર ચાલ્યો એટલે વચન અને વિચાર એનો યોગ થયો. કેવળ જ્ઞાનની શક્તિ ભરેલી છે એવું સ્પષ્ટ જાણ્યું છે, એટલે કેવળ જ્ઞાન સ્વરૂપે મારા આત્માને મેં જાણ્યો છે. આત્મજ્ઞાન થયું ત્યારે આત્મામાંથી કેવળ જ્ઞાન પ્રગટ થશે, અને કેવળ જ્ઞાનની શક્તિ કેવી છે, સર્વજ્ઞ શક્તિનો અનુભવ કર્યો. આત્મ સાક્ષાત્કાર વખતે શેનો અનુભવ કર્યો? સર્વજ્ઞ શક્તિનો, સર્વજ્ઞ સ્વભાવનો અનુભવ કર્યો. એટલે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, ધૂંધળું નહીં, અનુમાન કરેલું નહીં, આછું આછું દેખાય એમ નહીં, ક્લિયર કટ એકદમ સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. શું લીધું? શ્રદ્ધાપણે કેવળ જ્ઞાનને શ્રદ્ધું છે એમ ન લીધું. શ્રદ્ધાનું કાર્ય શ્રદ્ધવાનું છે, શ્રદ્ધા ગુણ છે, એ ગુણનું કાર્ય, ગુણ એટલે શક્તિ, આત્મામાં બધા આત્મામાં શ્રદ્ધા નામની શક્તિ હોય છે, અને તેથી દરેક જીવો કોઈને કોઈ, દરેક મનુષ્ય કોઈને કોઈ દેવ ઉપર, દેવી ઉપર, કોઈને કોઈ પોતાના ઈષ્ટ દેવ ઉપર શ્રદ્ધા રાખે છે, એનો શ્રદ્ધા ગુણ એ વખતે એમ પરિણમે છે. પણ શ્રદ્ધા ગુણ કામ કર્યા વગર તો ક્યાંય રહેતો નથી. હવે એ શ્રદ્ધા યથાર્થ છે કે અયથાર્થ છે એ પછીનો વિષય છે, પણ શ્રદ્ધા વિનાનો કોઈ જીવ નથી, કોઈ મનુષ્ય નથી. શું તો શ્રદ્ધાનું કાર્ય શ્રદ્ધા કરવાનું. તો મેં કેવળ જ્ઞાનને શ્રદ્ધું છે હું એમ ન લીધું. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન મને થયું છે એમ લીધું. શું એટલે? એમ કે શ્રદ્ધા ગુણનું જે પરિણમન છે એ બતાવવું છે. શ્રદ્ધા ગુણનું પરિણમન એવું છે કે એ પોતાના કેવળ જ્ઞાન સ્વરૂપે આત્માને શ્રદ્ધાથી જુદો જોતો નથી, તેમય થઈ ગયો. શ્રદ્ધા તન્મય છે. એવું છે, કેવળ જ્ઞાન થાય ત્યારે શ્રદ્ધામાં બીજું ફેર નહીં પડે. કોઈ જીવ પરમેશ્વર પદને પ્રાપ્ત કરશે ત્યારે એની જે શ્રદ્ધા હશે, અને ધર્મ પ્રગટ થાય ત્યારે શરૂઆતમાં એની જે શ્રદ્ધા થાય, એ આત્મશ્રદ્ધાન સ્વરૂપ શ્રદ્ધાન, અને કેવળ જ્ઞાન થાય ત્યારે પરમાત્મ દશામાં જે શ્રદ્ધાન હોય છે, કિંચિત માત્ર એમાં ફેર નથી. માટે શ્રદ્ધાપણે તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. શ્રદ્ધા એમ બોલે છે કે મને કેવળ જ્ઞાન થયું છે. શ્રદ્ધા એમ બોલે છે. જો તમે શ્રદ્ધાને વાચા આપો તો, સમ્યક દર્શનને વાચા આપો તો સમ્યક દર્શન એમ કે છે કે મને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. પ્રગટ અપ્રગટ નો ભેદ પર્યાયમાં હોય છે. પર્યાય એટલે દશા, હાલત. જે કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું એમ લખ્યું એ દશાની વાત છે. સમ્યક દર્શન ને દશા રે સંબંધ નથી. એને તો નિજ પરમાત્મ તત્વ, પરમાત્મ પદ છે અંદરમાં, એને જે શ્રદ્ધા છે ને એનો સ્વીકાર છે એને. તો કાંઈ તો પ્રગટ અપ્રગટ નો કોઈ પ્રશ્ન જ નથી. મારું જે પરમાત્મ સ્વરૂપ છે એમાં પ્રગટ થવું અપ્રગટ રહેવું એવો કોઈ પ્રશ્ન છે ને? એ તો અનાદિ અનંત એક રૂપે છે. અને અપ્રગટ છે એવું શ્રદ્ધામાં છે ને? પ્રગટ જ છે એમ જો કહીએ તો અપ્રગટ હતું ત્યારે પ્રગટ થયું એવી કઈ વાત આવે ને વચ્ચે? અપેક્ષા આવે ને, એ વાત અપેક્ષા જ નથી એમ કે છે. જે મૂળ અંદરમાં આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ છે એને કોઈ અપેક્ષા લાગુ નથી પડતી. પર્યાયની કોઈ અપેક્ષા એને લાગુ પડતી નથી. તે પર્યાય નિરપેક્ષ દ્રવ્ય છે. કેવું છે? પર્યાય નિરપેક્ષ દ્રવ્ય છે એમ છે. એટલે પ્રગટ અપ્રગટ કહેવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. જેવું છે તેવું છે અને સદાય તેવું જ છે એમ શ્રદ્ધામાં એ આવે છે. માટે કેવળ જ્ઞાન થયું છે એમ કહ્યું. શ્રદ્ધા થઈ તો કે કેવળ જ્ઞાન થયું, હારોહાર કેવળ જ્ઞાન થયું. એટલે તો દેવલાલીમાં મેઘજીભાઈ કીધું ને આવું સાંભળ્યું નથી. કેમ કે શ્રદ્ધા શું, શ્રદ્ધાનું પરિણમન કેવું હોય, શ્રદ્ધાનો વિષય કેવો હોય એ કઈ ત્યાં ચાલતું નથી. જ્ઞાની તો પોતાને પોતાના પરિણમનને જેમ છે એમ લખે છે. આ તો એમણે પોતાનું પરિણમન જેમ છે એમ લખ્યું છે ખરેખર તો, કે મારી શ્રદ્ધા છે. તમે પૂછો તમારી કેવી શ્રદ્ધા છો, તો કે કેવળ જ્ઞાન થયું છે એમ મારી શ્રદ્ધા કહે છે. એવી વાત છે. તો એ શ્રદ્ધાને જે જોવે છે એ કઈ કઈ બીજી દ્રષ્ટિએ કેવી રીતે જોવે પછી? એને દીપચંદજી કાશલીવાલે લીધું છે. પ્રગટ અપ્રગટ અવસ્થા ભેદ છે. શું? પ્રગટ અપ્રગટ અવસ્થા ભેદ છે. લાવવાનું ભાઈ અનુભવ પ્રકાશ. ત્યાં શ્રદ્ધાનો વિષય લીધો છે એમણે. ભાવનગર ના પ્રકાશન માં એ વાત તારવીન મૂકી હતી, જુદી તારવીન મૂકી હતી. સૌથી નીચે નથી. હા બરાબર, હવે અહીંયા બહાર જ રહેવા દેવા. ગુજરાતીમાં તારવેલું આમાં તો મને બીજા તારવા લાગે છે. પ્રગટ અવસ્થા ભેદ છે, સ્વરૂપ તો જેવું છે તેવું છે, એવી શ્રદ્ધા સુખનું મૂળ છે. ત્યાં શ્રદ્ધા લીધી છે, એવી શ્રદ્ધા સુખનું મૂળ છે એમ લીધું છે એમના વચનોમાં. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે એ શ્રદ્ધા અનુસાર જે વિચાર દશા છે એ વિચાર દશાએ પણ કેવળ જ્ઞાન થયું છે. હવે શું લીધું? પહેલાં તો શક્તિ પણ કેવળ જ્ઞાન જાણ્યું વિચાર દશામાં. ત્યાં જ્ઞાનની બે પ્રકારે વાત લીધી કે જેના વચનના વિચાર યોગે શક્તિ પણ કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું એટલે ભાવભાષણ થયું. પછી શ્રદ્ધાથી એમાં કેવળ જ્ઞાન થયું તો કે તે પ્રમાણે અનુભવ થયો એમાં પણ કેવળ જ્ઞાન થયું છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે કેમ કે પછી એ જ્ઞાન સીધું જોવે છે, કેવળ જ્ઞાનને જોવે છે અંદરમાં. પ્રગટો પ્રગટનો ત્યાં સવાલ નથી, એ નિશ્ચય નહીં લીધો. જે શ્રદ્ધાનો વિષય એ જ નિશ્ચય નહીંનો વિષય. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે એ આચરણ લીધું. શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણેયમાં કેવળ જ્ઞાન થયું છે એમ કે છે. શું ઈચ્છા દશા એટલે અહીંયા જે વિકલ્પવાળી ઈચ્છા થાય છે એ વાત નથી, પણ પોતાની જે લીનતા થઈ એને અહીંયા આચરણ કહે છે. કેમ કે ઈચ્છા તો ચારિત્ર ગુણમાં થાય છે ને, તો અહીં તો ચારિત્રમાં લીનતા થઈ, સ્વરૂપમાં સ્થિર થયો, પરમાત્મા પદમાં પોતે સ્થિર થઈ ગયો. તો એ જ કેવળ જ્ઞાન છે. અખંડ નિજ સ્વભાવનું વર્તે વર્તે ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ છે. પ્રગટ અપ્રગટ કયો? અપ્રગટ એટલે ગુપ્ત શક્તિપણે. ગુપ્ત અને પ્રગટ શક્તિપણે છે અને વ્યક્તિપણે છે એ તો અવસ્થા ભેદની વાત છે. બંને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું છે એવો શ્રદ્ધા ભાવ સુખનું મૂળ છે. પેલું જ લીધું છે મને. ઈચ્છા દશાએ પણ કેવળ જ્ઞાન થયું છે. મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય નહીં એટલે નિશ્ચય નહીં, નિશ્ચય નહીં જેને અવલંબે છે ત્યાં તો કેવળ જ્ઞાન વર્તે છે. વર્તે છે એટલે પરિણામે છે એમ નહીં, વર્તે છે એટલે મોજૂદ છે, હયાત છે, એનું નામ વર્તે છે. શું તે કેવળ જ્ઞાન? સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર કેવું છે કેવળ જ્ઞાન? સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર છે એટલે પૂરેપૂરા અવ્યાબાદ સુખનું, પૂરેપૂરા સુખનું અને નાશ ન બાધા ન પામે એવા સુખનું પ્રગટ કરનાર. જેના યોગે એટલે જેનો સંયોગ થતા, જેને મળતા, જે મળતા સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો. મારો આત્મા સહજ માત્રમાં
એવા અનંત સુખનું પ્રગટ કરનાર એવા કારણને પામનાર થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર. એથી પછી આગળ કોઈ પરાભક્તિ લીધી, સર્વોત્કૃષ્ટ એટલે પરાભક્તિ લીધી. હા, ઉપકારને એમને એમનો જે ઉપકાર થયો, મેં જે ઉપકાર કર્યો એ ઉપકાર ભાવને પણ નિષ્કારણ કરુણાથી ઉપકાર ભાવને પણ સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર કર્યા છે. શું છે એ પહેલાં એમણે પરિશ્રમ બહુ કરેલો, યમ નિયમ સંયમ જપ તપ શાસ્ત્ર જ્ઞાન એ બધું કરી છૂટેલા, પણ કાંઈ હાથમાં ના આવ્યો. સાધન બાર અનંત કિયો તો દપી કછું હાથ એ જોઈ ન પડ્યો, કાંઈ હાથમાં ના આવ્યો. પછી જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, પાત્ર થાવી, જેનો યોગ થવાથી આવું કેવો જ્ઞાન પ્રાપ્ત થવાની યોગ્યતા આવી એવો જેનો ઉપકાર થયો, સહજ માત્રમાં પેલું પરિશ્રમ કરી કરીને તૂટી મર્યા ત્યાં સુધી કાંઈ ન થયું, વ્રત નિયમ ને બધું કરી કરીને શરીર હૂકવી નાખ્યું, કાંઈ વળ્યું નહીં એમાંથી. પણ જે સત્પુરુષના યોગે આવું અવ્યાબાદ સુખનું કારણભૂત સમ્યક દર્શન પ્રાપ્ત થયું એમના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ, કેમ કે એની તુલના કાંઈ બીજી રીતે થાય નહીં એ દ્રષ્ટિ, એ રીતે એમણે સત્પુરુષનું આ પ્રકારે મૂલ્યાંકન કર્યું છે. કેવળ જ્ઞાન થયું છે, કેવળ જ્ઞાન થયું છે, કેવળ જ્ઞાન થયું છે એવું મૂલ્યાંકન કર્યું છે કે એને કેટલી ઉપકાર બુદ્ધિ આવી હોય, કેટલી ઉપકાર બુદ્ધિ આવે, આ એક સમજવા જેવો વિષય લીધો છે. Yeah.